परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम्।
जय जिनेन्द्र। જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા એનો સ્વાધ્યાય ચાલે છે, એમાં આપણે પ્રશ્ન 90 કર્યો, એમાં પુરુષાર્થ સિદ્ધિની વાત લીધી, ત્યાર પછીથી એમાં 8મો ભાગ પણ કર્યો, વ્યવહાર નેમલેસ ભાષાના સ્થાને છે એની પણ વાત લીધી, અને એના પછી પ્રશ્ન 91 જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા ભાગ બીજો એનો પ્રશ્ન 91 પ્રશ્ન 91 એટલે પુસ્તકમાં પાનો 55 અને કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 316 ગો ટુ પેજ નંબર 316 પ્રશ્ન 91 વ્રત શીલ સંયમ આદિ તો વ્યવહાર છે કે કેમ પ્રશ્ન કર્યો છે અહીંયા, કે વ્રત શીલ સંયમ આદિ તો વ્યવહાર છે કે કેમ, પેલા નિશ્ચયની બધી વાત કરી અને વ્યવહાર વિશે પણ વાત કરી કે નિશ્ચયનું શું સ્થાન છે, વ્યવહારનું શું સ્થાન છે, નિશ્ચયને કઈ રીતે ગ્રહણ કરવો, વ્યવહારને કઈ રીતે માનવો, આ બધી વાતો આપણે સમજ્યા। હજી વધારે સ્પષ્ટતા કરવા માટે એક વધુ પ્રશ્ન અહીંયા લીધો કે વ્રત શીલ સંયમ આદિ તો વ્યવહાર છે કે કેમ, એનો ઉત્તર આપે છે, કાંઈ વ્રત શીલ સંયમ આદિકનું નામ વ્યવહાર નથી, પણ તે વ્રતાદિ, વ્રત આદિ એટલે વ્રત શીલ સંયમ આદિ બધું એને મોક્ષ માર્ગ માનવો એ વ્યવહાર છે। વ્રત શીલ સંયમ છે એ વ્યવહાર એમ નહીં, પણ એને મોક્ષ માર્ગ માનવો એ વ્યવહારથી કથન કહેવામાં આવ્યું, એમ કહેવાય કે વ્યવહારથી એ વ્રત શીલ સંયમ છે એ બધું મોક્ષ માર્ગ છે, એ વ્યવહારથી એને મોક્ષ માર્ગ છે એમ માનવામાં આવે છે। એટલે ખરેખર તો એ માન્યતા જે છે એ છોડવા જેવી છે, કેમ કે એ વ્યવહારથી છે, નિશ્ચયથી તો નથી। એટલે એ માન્યતા સાચા અર્થમાં તો એ વ્યવહાર છે એટલે છોડવા લાયક છે એમ સમજીને જો માનતા હોઈએ તો બરાબર છે કે એ બધો વ્યવહાર છે અને એ બધો છોડવા લાયક છે। છોડવા લાયક છે એટલે જે નિશ્ચય મોક્ષ માર્ગમાં છે એને આવો વ્યવહાર આવ્યા વિના રહેતો નથી। જે નિશ્ચય મોક્ષ માર્ગમાં છે એટલે કે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે, લીન થઈ જાય છે, આત્મ સ્વરૂપમાં એકાગ્રતા કરે છે, એવા આત્મજ્ઞાની સંયમી મહાપુરુષને જ્યારે એ પોતે નિર્વિકલ્પ ધ્યાનની દશામાં નથી અને બહારમાં આવે છે ત્યારે એને વ્રત શીલ સંયમ આદિ બાહ્યમાં હોય જ છે અને એ બધો વ્યવહાર છે, પણ એના તરફ જો લક્ષ કરીને એ રહેશે કે વ્રત શીલ સંયમ એટલે કે મારું આ ચારિત્ર 28 મૂળ ગુણ સહિત શુદ્ધ ચારિત્ર છે કે હું આ વ્રત પાળું છું કે આ રીતે મને શીલ છે અને એના સંબંધી જ એને ધ્યાન રહેશે, એનું જ લક્ષ રહેશે, એની જ સભાનતા રહ્યા કરશે તો એ અંતરમાં જઈ શકશે નહીં। એટલા માટે એ છોડવાનો અર્થ એવો છે કે એની સભાનતાને છોડીને, એ વ્રત તપ શીલ બધું છે પણ પછી એનું લક્ષ છોડીને એ અંતરમાં જાય, એ બધું તો છે, એ કેમ છે તો કે પોતે અંતરમાં સ્થિરતાપૂર્વક ટકી રહેતો નથી, બહાર આવે છે તો એને એવા શુભભાવ હોય છે અને શુભભાવ છે એ તો ખરેખર બંધનું કારણ છે એમ જાણી અને એ પોતે પાછો અંતરમાં જાય છે। એટલે એ રીતે એ વ્રતશીલ સંયમ આદિકને મોક્ષ માર્ગ માને છે, એ વ્યવહાર છે અને એને છોડીને અંતરમાં જવાનું છે, એ નિશ્ચય મોક્ષ માર્ગ છે। પણ જો એ એમ માને કે એ મોક્ષ માર્ગ છે અને એમ કરતા કરતા એટલે કે વ્રત શીલ તપ સંયમ એમ કરતા કરતા જ કેવળ જ્ઞાન પ્રગટ થશે તો એની માન્યતા ખોટી છે. અંતરમાં જવાથી ધ્યાનમાં એને સમ્યક દર્શન થાય છે અને સમ્યક દર્શન પછી સમ્યક્ત્વ આચરણ ચારિત્ર એટલે એની શુદ્ધિની વૃદ્ધિ થાય છે અને શુદ્ધિની વૃદ્ધિ થતાં જ્યારે દીક્ષા લઈને જ્યારે આ પ્રમાણે કરે છે અંતરમાં જાય છે અને વધારે ને વધારે પુરુષાર્થ અંતરમાં રહેવાનો કરે છે તો પછી ત્યાં સ્થિરતા થતાં એ શ્રેણી ચડી અને શુક્લ ધ્યાન પ્રગટ કરે છે અને છેવટે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. પણ એ અંતરમાં જતો નથી અને માત્ર વ્રત તપ શીલ સંયમ જ રાખીને બેઠો છે અને એવું ચારિત્ર પાળી રહ્યો છે અને જો એ માનતો હોય કે આ મોક્ષ માર્ગ છે તો એ પછી બરાબર વાત નથી. એવી શ્રદ્ધાને એને છોડવી પડશે. નિશ્ચય વિનાનો માત્ર એ વ્યવહાર એટલે કે વ્રત શીલ સંયમ આદિ જે છે એને મોક્ષ માર્ગ માનવો એ બધો એ વ્યવહાર છે. એ નિશ્ચય વિનાનો જે છે તો એને સાચો વ્યવહાર પણ કહેવામાં આવતો નથી અને એને છોડીને એને અંતરમાં જવાનું છે. પણ જો એને નિશ્ચયથી અંતરમાં પણ જાય છે, આત્મ સ્વરૂપનો અનુભવ છે, ત્યાં સ્થિરતાનો પુરુષાર્થ કરી રહ્યો છે, ત્યારે એ પોતાની પુરુષાર્થની નબળાઈના કારણે ત્યાં અંતરમાં સ્થિર નથી ટકી શકતો અને બહાર આવે છે તો એને આવા શુભભાવ હોય છે, એ તરફની એને સભાનતા થાય છે. પણ એ તરત જ એમાં જાગૃતિ દાખવે છે અને એ સભાનતાને ત્યાં લક્ષ કરીને રહેવા કરતા અંતરમાં જવું છે એ વિચારે ફરી પાછો એ અંતરમાં જાય છે. જો એવું કરે છે તો એને એ ઉપચારથી એને મોક્ષ માર્ગનું સહકારી કારણ કહેવામાં આવે. તો અહીંયા એ વાત કહે છે કે વ્રત શીલ સંયમ આદિકનું નામ વ્યવહાર નથી, પણ તે વ્રત આદિકને મોક્ષ માર્ગ માનવો તે વ્યવહાર છે અને એ માન્યતા છોડી દેવી. વળી એ માન્યતા એટલે કે એને મોક્ષ માર્ગ માનવો એવી માન્યતાને ખરેખર છોડવી. એને એમ જ સમજવું જોઈએ કે શુભ ભાવ છે અને નિશ્ચય મોક્ષ માર્ગ જે છે ત્યારે એવો શુભ ભાવ આવે છે. વળી એવા શ્રદ્ધાંતથી તેને તો બાહ્ય સહકારી જાણી ઉપચારથી મોક્ષ માર્ગ કહ્યો છે, પણ એ તો પરદ્રવ્ય આશ્રિત છે અને સાચો મોક્ષ માર્ગ તો વિતરાગ ભાવ છે. કેમ કે એમાં વ્રત તપ શીલ સંયમ છે એમાં આશ્રય કોનો છે? પરદ્રવ્યનો. એટલે એ બધું જે થાય છે તે કોના આશ્રય થાય છે? તો કે પરદ્રવ્ય એવું શું છે? તો શરીર. શરીરને માટે વ્રત તપ શીલ સંયમ બધું છે ને. વ્રત કર્યા તો એ કોને માટે કરેલા છે? એ ક્યાં અસરકારક થાય છે? એટલે એને પરદ્રવ્ય આશ્રિત કયા છે. વ્રત શીલ સંયમ છે એને પરદ્રવ્ય આશ્રિત કયા છે. પરદ્રવ્ય આશ્રિત એટલે એની અસર ક્યાં પહોંચે છે? તપ કરીએ છીએ, ઉપવાસ બાહ્ય તપ કરીએ છીએ, તો એની અસર ક્યાં છે? તો શરીર સાથે એ સંકળાયેલી ક્રિયા છે. ખાવું નહીં, ખોરાક લેવો નહીં, અનશન કરવું એ શરીર સાથેની ક્રિયા છે. એ પ્રમાણે શીલની ક્રિયા, બાહ્ય શીલ જે છે એ બધું શરીર સાથે છે. વ્રત છે એ બધા શરીર સાથે સંકળાયેલી વસ્તુ છે. એટલે એ પરદ્રવ્ય આશ્રિત કહેવામાં આવી. અંતરંગ તપ છે એ આત્માની વસ્તુ છે. નિશ્ચય તપ છે પોતાના સ્વરૂપમાં સ્થિરતારૂપ તપ છે, એ અંતરંગ તપ છે, એ આત્માની વસ્તુ છે. જ્યારે આ બાહ્ય તપ છે, બાહ્યશીલ વ્રત છે, એ બધું શું છે? તો કે પરદ્રવ્ય આશ્રિત છે, એ શરીરને લક્ષ્ય થતી વસ્તુ છે. એટલે એને ઉપચારથી એમ કહેવામાં આવે કે એ સહકારી કારણ છે. એ બાહ્ય સહકારી કારણ એટલે સાથે રહેતું કારણ. શેમાં? તો કે નિશ્ચય મોક્ષ માર્ગમાં બાહ્યમાં સાથે રહેતું કારણ. એવું એને ઉપચારથી કહેવામાં આવે. ઉપચારથી શા માટે કહેવામાં આવે? કેમ કે એ સત્ય નથી. એ પરદ્રવ્યને આશ્રિત જે કંઈ છે એ આત્માને કોઈ રીતે લાભ કરતા થઈ શકે નહીં. એનાથી બંધનું કારણ થાય અને જે કંઈ લાભ થાય એ બીજે ભવે જે શરીર મળવાનું હોય એમાં લાભ થાય, સારું શરીર મળે, પણ એથી આત્માને ફાયદો થાય નહીં. એટલે પરદ્રવ્ય આશ્રિત જે કંઈ ક્રિયા, જે કંઈ ભાવ, સ્વભાવ બધું જે છે એ બહુબંધનું કારણ છે, એ મુક્તિનું કારણ નથી, મોક્ષનો માર્ગ નથી. તો સાચો મોક્ષ માર્ગ શું છે? એ તો વિતરાગ ભાવ છે અને એ સ્વદ્રવ્યને આશ્રિત છે. એટલે પોતાના આત્માને આશ્રિત છે, પોતાના સ્વરૂપને આશ્રય જે છે એ સાચો મોક્ષ માર્ગ છે અને એ તો વિતરાગ ભાવ છે, એ શુભ ભાવ નથી. પેલો તો શુભ ભાવ છે, જ્યારે આ તો વિતરાગ ભાવ છે. એ વિતરાગ ભાવ તો શુદ્ધ ભાવ છે અને તો પોતાના સ્વરૂપને જેવું છે તેવું અનુભવવું છે અને એ અનુભવતા જ રહેવું છે. પોતાનું સ્વરૂપ કેવું છે તો કે જ્ઞાન આનંદ સ્વરૂપ છે, તો એનો જ અનુભવ કર્યા કરવો. એટલે સ્વના આશ્રયે, સ્વદ્રવ્યને આશ્રયે જે છે તે નિશ્ચય મોક્ષ માર્ગ છે, એ વિતરાગ ભાવ છે અને એ સાચો મોક્ષ માર્ગ છે. એટલે એ પ્રમાણે વ્યવહારને અસત્યાર્થને હે સમજવો, એવું હોય છે. જ્યાં સુધી પૂર્ણપણે એ મોક્ષ માર્ગમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી લેતો નથી, પૂર્ણ દશાને પ્રાપ્ત કરી લેતો નથી, પૂર્ણપણે મુક્તિની દશાને પ્રાપ્ત કરતો નથી, ત્યાં સુધી એને એવા શુભભાવ આવે છે, એને એવા શુભભાવ આવે છે. પણ એ શુભભાવ તરફ લક્ષ્ય કરી અને ત્યાં એ બેસી નથી જતો. જો ત્યાં લક્ષ્ય કરશે તો પછી આત્મામાં નહીં જવાય. લક્ષ્ય તો એનું આત્મા તરફ જ છે, એના જ્ઞાન દર્શનનો ઉપયોગ, ઉપયોગ એટલે લક્ષ્ય, એ ઉપયોગ તો આત્મામાં જ છે. આત્મામાં જવું છે એ તરફ દ્રષ્ટિ થઈ છે અને વારંવાર એ શુદ્ધ ઉપયોગ આત્મામાં જાય ત્યારે ઉપયોગને શુદ્ધ કહેવાય. તો એને વારંવાર શુદ્ધ ઉપયોગ થાય છે અને એ જ એને ધ્યેય છે, એનું ધ્યેય એ જ છે. એનું ટાર્ગેટ શું છે તો એને આત્મામાં જવું છે એ જ છે, એનું લક્ષ્ય શું છે અને એનો જ પુરુષાર્થ વર્તે એ જ સાચું લાગવું જોઈએ. છતાં પણ બારમાં આવે છે તો એને એવા શુભભાવ હોય છે, પણ એ શુભભાવને મોક્ષ માર્ગ માની અને એમાં જ પછી પ્રવૃત્ત રહ્યા કરશે તો પછી શું થશે તો એને અટકવાનું થશે. એટલે એને છોડવા લાયક છે. હેયનો અર્થ થાય છોડવા લાયક. એટલે વ્યવહારને અસત્યાર્થ માનવું. અસત્ય શું છે તો કે મોક્ષ માર્ગ નથી, એ મોક્ષ માર્ગ નથી, એ પ્રમાણે એને અસત્ય કહ્યું. એ છે તો ખરો, નથી એમ નથી, અભાવ રૂપે છે એમ નથી, એ હોય જ છે. એવો સ્વભાવ શુભભાવનો છે જ. એ જ્યારે એને પૂર્ણ દશા પ્રાપ્ત નથી થતી જ્યાં સુધી, ત્યાં સુધી એ સ્વભાવ જ એવો છે કે એને નબળાઈ વર્તે છે તો એને શુભભાવ આવ્યા વગર રહેતા નથી, એવું સ્વાભાવિક છે. પણ એ પૂર્ણપણે પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરે છે તો પછી એ શુભભાવ રહેતો નથી, એને શુભભાવની રૂચિ નથી, શુભભાવની એને રૂચિ નથી, શુભભાવ પ્રત્યે એને રાગ નથી. એ સમજે છે કે આ છોડવા લાયક છે. એટલે એ રીતે એ અસત્યાર્થને એ સમજવો. આ પણ મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી લેવામાં આવ્યું છે. હવે બીજો જવાબ એક આપ્યો છે. આપણો પ્રશ્ન શું છે કે વ્રત, શીલ, સંયમ આદિ તો વ્યવહાર છે કે કેમ, એ પ્રશ્ન છે. એનો આ એક જવાબ આપ્યો છે. હવે એક બીજો જવાબ આપ્યો છે અહીંયા કે નીચલી દશામાં કોઈ જીવોને શુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગનું યુક્તપણું હોય છે, તેથી એ વ્રત આદિ શુભ ઉપયોગને ઉપચારથી મોક્ષ માર્ગ કહ્યો છે. શું કહ્યું? નીચલી દશામાં એટલે સાધક દશામાં છે, જ્યારે હજી એને મુનિ થયો નથી અથવા તો પૂર્ણતા પ્રાપ્ત નથી કરી, તો એવી દશાની અંદર એને શુભ ઉપયોગ હોય છે. અને મુનિ થયો છે તો પણ એને શુભ ઉપયોગ હોય છે. જ્યારે એ શુદ્ધ ઉપયોગ નથી ત્યારે એને શુભ ઉપયોગ હોય છે. એટલે ચોથે ગુણ સ્થાને કે હોય, પાંચમે હોય, છઠ્ઠે સાતમે હોય, એ વખતની વાત લઈએ તો એમાં મુનિ છે સાતમે છે અને એ મુનિ ધ્યાનમાં છે ત્યારે સાતમે છે અને ધ્યાનમાં નથી ત્યારે એ છઠ્ઠે છે. તો એ છઠ્ઠે ગુણસ્થાને છે ત્યારે એને શુભ ઉપયોગ હોય. અને ચોથે ગુણસ્થાને કે તો ક્ષણિક એને શુદ્ધ ઉપયોગ હોય, બાકીનો તો એને શુદ્ધ ઉપયોગ ન હોય પણ શુભ ઉપયોગ હોય, કોઈ વાર અશુભ ઉપયોગ પણ થતો હોય છે. એટલે શુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ બંને હોય છે. પાંચમે પણ એવી જ દશા છે કે એને શુદ્ધ ઉપયોગ થાય છે પણ એ ક્ષણિક થોડો સમય પૂરતો થાય છે, ચોથા ગુણસ્થાન કરતાં વધારે થાય છે, પણ પછી એ બારમાં હોય એટલે શુભ ઉપયોગ હોય. એટલે શુદ્ધ ઉપયોગ અને શુભ ઉપયોગ બંને હોય એનું, એને અહીંયા એમ કહ્યું કે શુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગનું યુક્તપણું, બે સાથે હોય એટલે યુક્તપણું કહ્યું છે. તેથી એ વ્રત આદિ શુભ ઉપયોગને ઉપચારથી મોક્ષ માર્ગ કહ્યો છે. ખરેખરી મોક્ષ માર્ગ છે નહીં, પણ જ્યારે એ પુરુષાર્થ કરી રહ્યો છે અને શુદ્ધ ઉપયોગ પણ એનો થતો હોય ત્યારે, એ જ્યારે શુદ્ધમાં નથી ને બહારમાં છે ત્યારે એને એવા શુભ ઉપયોગ હોય, શુભ ભાવ હોય, એનો ઉપયોગ શુભ તરફ જતો હોય. જેમ કે પૂજાનો ભાવ આવે, સ્તુતિનો ભાવ આવે, વ્રત તપનો ભાવ આવે, સંયમનો ભાવ છે, અને એ પ્રમાણે એની ક્રિયા પણ થતી હોય એટલે એનો ઉપયોગ ત્યાં રોકાઈ રહેતો હોય. પણ એ જ્યારે એ શુભઉપયોગમાં રોકાઈ રહ્યો છે ત્યારે એ નિશ્ચય મોક્ષ માર્ગમાં નથી. નિશ્ચય મોક્ષ માર્ગમાં ક્યારે હોય કે એ નિર્વિકલ્પ દશામાં હોય ત્યારે જ એ નિશ્ચય મોક્ષ માર્ગમાં હોય. નિર્વિકલ્પ દશામાં આત્મામાં હોય ત્યારે. પણ એ નિર્વિકલ્પ દશામાં પોતાના સ્વરૂપમાં નથી, પણ એમાંથી બહાર આવ્યો છે અને શુભભાવ વર્તે છે એટલે એમ કહેવામાં આવ્યું કે એને યુક્ત પણ છે, શુદ્ધ પણ છે અને શુભ પણ છે. ક્યારેક એ શુદ્ધમાં છે તો ક્યારેક એ શુભમાં છે. એટલે મોટે ભાગે તો એ શુભમાં છે અને પાછો શુદ્ધમાં પણ જાય છે. એટલે એ રીતે એને ઉપચારથી એ મોક્ષ માર્ગ કહ્યો છે. પણ એ સાચી રીતે જોવા જઈએ તો અહીંયા કહે છે કે પણ એ વસ્તુ વિચારથી જોતા શુભ ઉપયોગ એ મોક્ષનો ઘાતક જ છે. મોક્ષનો ઘાતક જ છે શુભ ઉપયોગ. કેમ? તો કે જેટલો સમય એ વધારે શુભમાં રહેશે એટલો સમય એ શુદ્ધમાં ઓછો જશે. શુદ્ધ ભાવમાં એને જવાનું છે અને શુદ્ધ ભાવમાં રહે છે તો બરાબર છે, વધારે સમય રહે છે એવો એને પુરુષાર્થ છે અને એમ એને કરવું છે. પણ જો વધારે સમય શુદ્ધ ભાવમાં રહેવું હોય તો શુભ ભાવને છોડવો પડે. પણ જો શુભ ભાવમાં એ વધારે સમય વિતાવશે અને શુદ્ધમાં ઓછો જશે અથવા શુદ્ધમાં નહીં જાય તો એ રીતે જોવા જઈએ તો શુભ ઉપયોગ એ શું થયું? શુભ ઉપયોગ એ શુદ્ધ ઉપયોગમાં જતા અટકાવનારી વસ્તુ થઈ, શુભને લીધે થઈ અને એ શુદ્ધમાં નથી જતો. શુભમાં અટકી રહ્યો છે, જેટલા કલાક એ શુભમાં રહે છે એટલા કલાક માટે એ શુદ્ધથી જુદો દૂર પડી જાય છે, શુદ્ધમાં નથી જતો. જ્યાં સુધી એ શુભમાં રહ્યો છે ત્યાં સુધી એ શુદ્ધમાં નથી. જ્યાં સુધી એ શિકાગોમાં છે ત્યાં સુધી એ એલએમાં નથી. જ્યાં સુધી શિકાગોમાં છે ત્યાં સુધી એ એલએમાં નથી. બે જગ્યાએ એક સાથે હોઈ શકે નહીં. ઉપયોગની વાત છે પ્રભુ, ઉપયોગની વાત છે. એનો ઉપયોગ શુભમાં રોકાઈ રહ્યો છે, એ બધો કાળ જે છે એ નકામો એ બગાડી રહ્યો છે. કેમ બગાડી રહ્યો છે? કે જો એટલો બધો સમય, એટલો કાળ જો એ શુદ્ધમાં હોત તો, નિશ્ચય મોક્ષ માર્ગમાં હોત અને વધારે ને વધારે શુદ્ધિની વૃદ્ધિ કરતો હોત, પણ અહીંયા એ શુભમાં રોકાઈ રહ્યો. શુભમાં તો એને ક્ષણિક રોકાવા પૂરતું હતું, એની જગ્યાએ વધારે રોકાઈ ગયો તો શું થયું? એ પેલા શુદ્ધમાં જવાનું જે હતું એ મોક્ષ માર્ગ, સાચો મોક્ષ માર્ગ હતો, એનો સમય એને બગાડ્યો. એટલે એ અપેક્ષાએ અહીંયા એમ કહ્યું કે એ શુભમાં જેટલો સમય રહ્યો એટલા સમયને લીધે થઈ અને એને બંધ પડ્યો અને એ મોક્ષનું ઘાતક થયું. એટલા પણ નવા બધા કર્મ જે બંધાયા એ ફરી પાછા એને ભોગવવાના રહ્યા, એ પાછા ઉદયમાં આવશે. અને બીજી વાત એ થઈ કે એ એટલો સમય શુભમાં પડ્યો રહ્યો તો એટલો સમય માટે થઈ અને શુદ્ધમાં ન જવાને કારણે શુદ્ધિ પણ થઈ નહીં. કાર્ય તો શુદ્ધિ કરવાનું હતું અને શુદ્ધિ તો ક્યારે થાય? શુદ્ધિની વૃદ્ધિ ક્યારે થાય? કે અંતરમાં જાય, શુદ્ધ ભાવમાં રહે તો શુદ્ધમાં ના રહ્યો અને શુભમાં રહ્યો, એટલે બે વસ્તુ સાથે થઈ. એક તો બંધ પડ્યો, શુભનો બંધ પડ્યો, અને બીજું શુદ્ધિ ન થઈ, ઓછી થઈ. એટલે એ રીતે એ મોક્ષનું ઘાતક કહેવાય. મોક્ષ તો ક્યારે કહેવાય? એક તો મુક્તિની અવસ્થા છે, અને મુક્તિની અવસ્થામાં તો જેમ 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 એ શુદ્ધિ કરતો જાય તેમ અશુદ્ધિ ઘટતા ઘટતા એ મુક્તિને પામે, મોક્ષને પામે. તો એ રીતે જોવા જઈએ તો શુભ ઉપયોગ એ મોક્ષનો ઘાતક જ છે. આ રીતે જે બંધનું કારણ છે તે જ મોક્ષનું ઘાતક છે. જે શુભ ઉપયોગ છે તે શુભ ઉપયોગ એ મોક્ષનો ઘાતક છે. એવું શ્રદ્ધાન કરવું, એ રીતે બરાબર સમજીને શ્રદ્ધા કરવી. શુદ્ધ ઉપયોગને જ ઉપાદેય માની તેનો ઉપાય કરવો. શુદ્ધ ઉપયોગો જ ઉપાદેય છે. શુદ્ધ ઉપયોગ એટલે આત્મ સ્વરૂપમાં જવું અને સ્થિરતા કરવી, એ શુદ્ધ ઉપયોગ છે. જ્યારે પોતાનું લક્ષ આત્મા તરફ જાય છે અને એ આત્મામાં ધ્રુવમાં ઢળી જાય છે અને એ વખતે એનો ઉપયોગ છે જ્ઞાન દર્શનના ઉપયોગ, એ ઉપયોગને શુદ્ધ ઉપયોગ કહેવાય. તો શુદ્ધ ઉપયોગ જ હોવો જોઈએ. એટલે શુદ્ધ ઉપયોગ થાય એ જ જરૂરી છે. એ જ લક્ષ હોવું જોઈએ, એ જ ધ્યેય હોવું જોઈએ. તો શુદ્ધ ઉપયોગને જ ઉપાદેય માની તેનો જ ઉપાય કરવો, તથા શુભ ઉપયોગ અને અશુભ ઉપયોગને હે જાણી તેના ત્યાગનો ઉપાય કરવો. શુભ અને અશુભ, અશુભ તો છોડવા લાયક છે પણ શુભ પણ છોડવા લાયક છે, એ આ રીતે સમજવાનું છે. અને જ્યાં શુદ્ધ ઉપયોગ ન થઈ શકે, જ્યારે એનો ઉપયોગ શુદ્ધ નથી થઈ શકતો, એ બહારમાં આવે તો ત્યારે એને શું કરવું જોઈએ? તો ત્યારે એને અશુભ ઉપયોગને તો બિલકુલ પકડવો ન જોઈએ, શુભમાં પ્રવર્તવું, પણ અશુભમાં તો જવું જ નહીં. એટલે અહીંયા કહે છે કે જ્યાં શુદ્ધ ઉપયોગ ન થઈ શકે ત્યાં અશુભ ઉપયોગને છોડી શુભમાં જ પ્રવર્તવું, કારણ કે શુભ ઉપયોગથી અશુભ ઉપયોગમાં અશુદ્ધતાની અધિકતા વધારે છે. શુભ અને અશુભ બેની કમ્પેરિઝન કરવી હોય, બેને સરખાવીએ શુભ અને અશુભ, તો શું થાય કે શુભ જે છે એ અશુભ કરતા એક અપેક્ષાએ સારું છે. કે કઈ અપેક્ષાએ સારું છે? તો કે એમાં મંદ કસાય છે, એમાં મંદ કસાય છે અને અશુદ્ધતા અશુભના કરતા ઓછી છે. અશુભની અંદર તો ખૂબ અશુદ્ધતા છે, શુભમાં પણ અશુદ્ધતા છે, અશુભમાં પણ અશુદ્ધતા છે, પણ બંનેમાંથી વધારે અશુદ્ધતા અશુભ ઉપયોગમાં છે. એ રીતે તીવ્ર કસાયો બધા જે કંઈ છે તે અશુભ ઉપયોગમાં છે, શુભ ઉપયોગમાં મંદ કસાય છે. એટલે જ્યારે શુદ્ધ ઉપયોગ નથી હોય તો તે વખતે શુભ ઉપયોગ રાખવો, અશુભ ઉપયોગ થવા દેવો નહીં. પણ લક્ષ્ય શેનું હોય? શુદ્ધ ઉપયોગનું. કરવું શું છે કે શુદ્ધ ઉપયોગ કરવો એટલે કે આત્મામાં ત્યાં રહેવું છે, આત્મામાં જવું છે, આત્મા તરફ લક્ષ કરવું છે. એટલે ઉપયોગને વારંવાર પલટાવીને આત્મા તરફ લઈ જવો એનું નામ એ, અને ત્યાં રહેવું એનું નામ શુદ્ધ ઉપયોગ. તો એ કરવાનું છે. પણ એવું જ્યારે ન થાય ત્યારે, તો કે ત્યારે શુભમાં રહેવું પણ અશુભમાં ન જવું, બરાબર છે? તો શુદ્ધ ઉપયોગ હોય ત્યારે તો તે પરદ્રવ્યનો સાક્ષીભૂત રહે છે, એટલે ત્યાં તો કોઈ પરદ્રવ્યનું પ્રયોજન જ નથી. એ બીજી વાત છે કે જ્યારે એને શુદ્ધ ઉપયોગ હોય ત્યારે તો એ પરમાં જતો જ નથી, શુદ્ધ ઉપયોગ હોય ત્યારે તો એ આત્મામાં છે, એટલે પરમાં જવાનું એને કંઈ થતું જ નથી, પરનું પ્રયોજન પણ નથી, પર તરફ દ્રષ્ટિ પણ નથી. એટલે એ પરને જાણનારો સાક્ષી જ છે, બાકી પરનો કરતા હરતા કંઈ થતો જ નથી, એને કંઈ બંધ પડતા નથી. એ પરને નો સાક્ષી છે, સાક્ષીભૂત છે, એટલે કે પરને જાણનારો સાક્ષી છે, માત્ર એનો કરતા નથી, ભોગતા નથી. એટલે શુદ્ધ ઉપયોગ છે એ નિર્જરાનું કારણ છે, સંવરનું પણ કારણ છે, અને શુદ્ધ ઉપયોગ છે તે આત્માની શુદ્ધિની વૃદ્ધિ કરાવનારું છે, અને એના દ્વારા જ મોક્ષ માર્ગ છે, એ જ નિશ્ચય મોક્ષ માર્ગ છે, બીજો કોઈ મોક્ષ માર્ગ છે જ નહીં. તો આ મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી લેવામાં આવ્યું છે. હવે આગળ ત્રીજો જવાબ. આપણે વાત ચાલી રહી છે વ્રત શીલ સંયમ આદિ વ્યવહાર છે કે કેમ એની વાત ચાલી રહી છે, એમાં એક અને બે વાત કરી. હવે ત્રીજી વાત અહીંયા કહે છે, એમાં અહીંયા કહે છે કે શુભ ક્રિયાઓથી ધર્મ માનવો તે અજ્ઞાનતા છે. શુભ ક્રિયા કરીએ, ગમે તે પ્રકારની શુભ ક્રિયા કરતા હોઈએ, એનાથી એ ક્રિયાઓથી ધર્મ માનવો તે અજ્ઞાનતા છે. તે ક્રિયાથી શુભ બંધ થાય, શુભથી શુભ થાય, શુભથી શુદ્ધ ન થાય, અને શુભથી શુભનો બંધ થાય એટલે કે પુણ્ય બંધ પડે, એનાથી આશ્રવ થાય. શુભ ભાવ કરીએ, સારો ભાવ કર્યો, સારો ભાવ શું છે? તો કે વ્રતનો ભાવ, પૂજાનો ભાવ, સ્તુતિનો ભાવ, વંદનનો ભાવ, આ બધા જે કંઈ ભાવ બધા કરવામાં આવે છે એ બધા શુભ ભાવ છે. આત્મા સિવાયના બધા ભાવ જે છે આપણે ધર્મ માની રહ્યા છીએ, પણ એ બધા શુભ ભાવ છે, અને શુભ ભાવનું ફળ પુણ્યનું બંધ પડે, શુભ ભાવના ફળ રૂપે પુણ્યનો બંધ પડે, અને પછી એ જ્યારે પુણ્યનો બંધ પડ્યો છે તે ઉદયમાં આવે ત્યારે તમને એ રીતે એવા સંયોગો પ્રાપ્ત થાય, પુણ્યના બંધને અનુરૂપ સંયોગો પ્રાપ્ત થાય. એટલે શુભ ભાવ જે છે એની સાથે જે કંઈ ક્રિયાઓ છે, શુભ ભાવ આવે, પૂજાનો ભાવ એટલે આવે એટલે આપણે પૂજાની ક્રિયા કરીએ, વંદનનો ભાવ આવે એટલે આપણે વંદનની ક્રિયા કરીએ, એમાં એ વચનથી વાણીથી કરીએ, શરીરથી પણ કરીએ, મનથી પણ કરીએ, કોઈ પણ રીતે આપણે કરતા હોઈએ, મન વચન અને કાયાથી જે કંઈ ક્રિયા કરવામાં આવે છે, શુભ ભાવ આવે છે ત્યારે એ બધી શુભ ક્રિયાઓ છે, એ ધર્મ નથી, એ શુભ ક્રિયા છે ને એનાથી બંધ થાય છે. એને જો કોઈ ધર્મ માનતા હોય તો એ અજ્ઞાનતા છે. ધર્મ એટલે શું? તો કે મોક્ષનો માર્ગ છે તે જ ધર્મ છે, બીજો કોઈ ધર્મ નથી. અહીંયા ધર્મનો અર્થ આપણે એ કરીએ છીએ. ધર્મના ઘણા અર્થ થાય, જે જગ્યાએ જે શબ્દ અર્થ થતો હોય તે સમજો. અહીંયા ધર્મનો અર્થ આપણે સમજવાનો છે કે જે મોક્ષ માર્ગ છે એ ધર્મ છે, એ સિવાય બીજું કંઈ ધર્મ નથી. અહીંયા આપણે પેલા જૈન ધર્મ ને મુસ્લિમ ધર્મ ને ખ્રિસ્તી ધર્મ ને એ ધર્મની વાત નથી કરતા. અહીંયા ધર્મ એટલે આપણે મોક્ષ માર્ગની વાત કરી છે. મોક્ષ માર્ગ જે છે એ જ ધર્મ છે. એટલે શુભ ક્રિયાને જો મોક્ષ માર્ગ માનવામાં આવે તો એને અહીંયા અજ્ઞાનતા કહી દીધી છે. અજ્ઞાનતા કહી હોય કે મિથ્યાત્વ પણ કહેવામાં આવ્યું હોય, એને મિથ્યાત્વ પણ કહેવામાં આવે. શુભ ક્રિયાને શુભ ભાવ છે એમ માનવું, શુભ ક્રિયા સાથે શુભ ભાવ હોય તો. ઘણી વખત તો શુભ ક્રિયા કરતા હો અને ભાવ અશુભ હોય, શુભ ક્રિયા કરતા હોય ને અશુભ ભાવ હોય એવું હોય. જેમ કે તમે કુળદેવની પૂજા કરો છો, એની નૈવેદ્ય ધરો છો, ત્યારે તમારા ભાવ કેવા છે? તમારા ભાવ કંઈક કોઈક વસ્તુની પ્રાપ્તિના ભાવ છે કે એ દેવ અમને લક્ષ્મી આપજે, અમારું આમ કરજે ને તેમ કરજે. હવે આ બધા ભાવ કંઈ શુભ ભાવ તો કહેવાય નહીં. ને કરો છો પૂજા, એટલે ક્રિયા કરતા હો અને ભાવ એવા હોય કંઈક જાતના. આ બધા પેલા બાવાઓ અમુક લોકો જે હોય છે, પેલા કાપાલિક ને બધા જે છે એ કેવા કરતા હોય છે? અમુક પ્રકારની પૂજા કરતા હોય, ક્રિયામાં પૂજા હોય, પણ એમને શું હોય તો કે અમુક વ્યક્તિને એની કંઈક શિક્ષા કરવી હોય, કે અમુક વ્યક્તિને મારી નાખવું હોય, કે અમુક વ્યક્તિને નુકસાન પહોંચાડવું હોય, એ ભાવ સહિત એ પૂજા કરે. આ બધું આપણે હોય છે, બધું તાંત્રિકો બધા જે કંઈક કરતા હોય છે એ બધું હોય છે. એટલે ક્રિયા શુભ કરે, પૂજાની ક્રિયા, અને ભાવ કેટલો હોય? અશુભ હોય, એવું પણ હોય. પણ આપણે એ વાતને જવા દઈએ તો પણ શુભ ભાવ સાથે આપણી ક્રિયા ઘણીવાર જે છે તે શુભ હોય છે. પણ કેટલીક વખત એવું પણ હોય છે કે શુભ ભાવ હોય છે, ક્રિયા ખાસ કંઈ હોતી નથી, મનથી પણ હોય, ભાવ પણ માત્ર હોય. તો એ બનતી હોય તો પણ ભાવ તો શુભ જ છે, એ શુદ્ધ નથી. એટલે એ ક્રિયા સહિત હોય કે ક્રિયા વગર હોય, જે કંઈ શુભ ભાવ છે તે આશ્રવ છે, એ ભાવ આશ્રવ છે. અને ભાવ આશ્રવથી પુણ્યનો બંધ થાય છે. એટલે એને મોક્ષ માનવો, મોક્ષનો માર્ગ માનવો, એને ધર્મ માનવો, એ મિથ્યાત્વ છે અથવા તો અજ્ઞાનતા છે. તે ક્રિયાથી શુભ બંધ થાય અને તેના ફળ સ્વરૂપે અનુકૂળ સારા સંયોગો મળે. એના ફળ રૂપે શું મળે? સારા સંયોગો મળે, અનુકૂળ સંયોગો મળે. અત્યારે તમને જે અનુકૂળ સંયોગો મળ્યા છે એ બધા એવા શુભ ભાવ પહેલા કર્યા હતા એને લીધે થઈને, અને એમાં પણ પાછું તમે કેવા પ્રકારે શુભ ભાવ કર્યા છે એ પ્રમાણે મળે. જેમ કે તમે શાસ્ત્ર વાંચન આદિ કરતા હો અને આત્માના જવા માટે, આત્માની પ્રાપ્તિ માટેના એવા શુભ ભાવ કર્યા હોય કે હું કેમ કરીને સ્વરૂપને પ્રાપ્ત કરું, એના લક્ષ્ય તમે વાંચન કર્યું હોય, આ બધું કર્યું હોય, અને એના લક્ષ્ય કે પ્રભુ મને પણ આપના જેવો શુદ્ધ ભાવ થાય એમ કરીને તમે વંદન કર્યા હોય, એવા બધા જે શુભ ભાવ થયા હોય, અને પ્રભુ પ્રત્યે એવો અહોભાવ આવ્યો હોય કે પ્રભુ આપે તો શુદ્ધ સ્વરૂપને પૂર્ણતાએ પ્રાપ્ત કરી લીધું, મારા આપને કોટી કોટી વંદન, તો એવા જે શુભ ભાવ થયા હોય ને એ પુણ્યાનુબંધી પુણ્ય કરાવે. અને પુણ્યાનુબંધી પુણ્યને લીધે થઈને શું થાય કે સંયોગો એવા મળે કે જેમાં પછી બીજા ભાવમાં કે બીજા સમયમાં એમને એ સંયોગો એવા મળે કે એમાં એને ધર્મના નિમિત્તો મળે. જેમ કે એને દ્રવ્ય સ્ત્રોતનો અભ્યાસ કરવા મળે, એની બુદ્ધિ એવી થાય, યાદશક્તિ એવી થાય કે એ બધું દ્રવ્ય સ્ત્રોતને એ યાદ રાખી શકે, સમજી શકે, એને એવા માર્ગદર્શક મળે, એને એવા ગુરુ મળે, એને એવી રૂચિ થાય, એને આ ધર્મ સમજવાની રૂચિ થાય. તો અત્યારે જે બધા આપણે બેઠા છીએ અને આપણને આ તત્વ સમજવાની રૂચિ થાય છે, એનો અર્થ જ એ છે કે આપણે પૂર્વે એવા શુભ ભાવ પુણ્યાનુબંધી પુણ્ય કરીને આવ્યા છીએ, એટલે આપણને આ બધું ગમે છે, આપણને આ બધું ગમે છે. અત્યારે વર્તમાનમાં આપણે જોઈએ તો આ બધું મટીરિયલ જે છે એ તો ઇઝીલી અવેલેબલ છે, પુસ્તકો, સીડી ઉપર અને વેબસાઇટ ઉપર પણ બધું અવેલેબલ છે. પણ છતાંય બધાને એની રૂચિ નથી થતી. કેટલા લોકોને રૂચિ થાય છે? આપણે વારંવાર વાત કરીએ છીએ કે તત્વધારા.com ઉપરથી આ પુસ્તક ડાઉનલોડ કરી લો, આ સ્વાધ્યાય પણ છે, એ સ્વાધ્યાય પણ તમે સાંભળી શકશો. આ બધી વાતો આપણે ઘણી વાર કરીએ છીએ, પણ કેટલા લોકો એમાં રસ લે છે? તત્વધારા ન્યૂઝ લેટર આપણે બધાને મોકલીએ છીએ અને એની સાથે કૃપાળુ દેવના વચનામૃત, બે વચનામૃત મોકલીએ છીએ, અને બે વચનામૃતની ઉપર તમે એને ક્લિક કરશો તો એનું એક્સપ્લેનેશન હોય છે, 3-5 મિનિટ, 6 મિનિટનું એક્સપ્લેનેશન હોય છે. એટલે તરત જ તમને એ સંભળાવવા માંડે છે. તમે એ વચનામૃત વાંચો અને પછી તમે તમારી રીતે વિચાર કરો અને પછી એ તમારે એક્સપ્લેનેશન સાંભળી શકો છો. તમે ત્યાં ક્લિક કરો એટલે સાંભળી શકો છો. પણ એ ન્યૂઝ લેટરમાં તો કેટલા લોકોને જાય છે? 400 લોકોને એ ન્યૂઝ લેટર જાય છે. પણ એમાં 400માંથી કેટલા લોકો એ વચનામૃત જે છે એના એક્સપ્લેનેશન સાંભળે છે? બહુ ઓછા લોકો સાંભળે, એ મને ખબર છે, એવું જ છે. તેમ છતાંય એવા લોકો છે કે જેમને રસ છે એમને માટે મોકલવામાં આવે છે. એટલે બધું મળે તો છે, પણ રૂચિ ને રસ ક્યારે પડે? કે પોતે પહેલા એવું પુણ્ય કરીને આવ્યા હોય તો એને ધર્મની વાત ગમે. એ સિવાય ધર્મની વાત ગમે છે ક્યાં? થોડી વાર થાય એટલે એને કંટાળો આવે. ટીવી જોવું હોય તો 6 કલાક જોઈ શકે, 8 કલાક જોઈ શકે, પણ 6 કે 8 કલાક જો એને ધર્મની વાત કરીએ તો એને કંટાળો આવી જાય. કેમ કંટાળો આવતો હશે? કે એવું પુણ્ય જેવું છે, એમનું પુણ્ય છે. પુણ્યાનુબંધી પુણ્ય નથી, પૂર્વે પુણ્ય લઈને આવ્યો છે એટલે સંયોગો તો બધા જ મળ્યા છે. ટીવી પણ મળ્યું છે, એ પણ પુણ્ય જ છે ને, નહીં તો ટીવી ક્યાંથી મળે? ગરીબ માણસોને ઘેરે ક્યાં ટીવી હોય છે? અહીંયા તો મોટા સ્ક્રીન વાળું ટીવી મળ્યું છે, કોમ્પ્યુટર પણ મળ્યું છે, પણ એનો ઉપયોગ શું કરે છે? જો પુણ્યાનુબંધી પુણ્ય છે તો ધર્મ માટે ઉપયોગ કરે છે, અને પુણ્યાનુબંધી નથી, પાપાનુબંધી પુણ્ય લઈને આવ્યો છે તો સગવડ અનુકૂળતા મળી છે, તો એમાં એ વધારે ને વધારે શું કરે છે? તો વિભાવ ભાવ કર્યા કરે છે, ધર્મ કાર્યમાં રહેતો જ નથી. એટલે એવું પુણ્ય પણ હોવું જોઈએ ને, પુણ્ય હોય તો એ બધું થાય. એટલે અહીંયા જે શુભ બંધની વાત કરી એના ફળ સ્વરૂપે અનુકૂળ અને સારા સંયોગો મળે, પણ એનાથી ખરેખર જોવા જઈએ તો શું થાય છે? તો કહે છે કે પણ તેથી સંસારનો અંત આવે નહીં. સારા સંયોગો મળે એટલે સંસારનો અંત ના આવે. સંયોગો સાથે તમે જોડાઈને ફરી પાછા નવા જે બંધ કરો છો એનાથી તો પાછો સંસાર વધ્યા કરે, પણ સંયોગો જે આવ્યા હોય એ સંયોગો તમને જે પ્રાપ્ત થયા છે એને તમે મોક્ષ માર્ગમાં પ્રવર્તવા માટે થઈ અને એનો ઉપયોગ કરતા હો તો સહકારી કારણ બને. જેમ કે તમને એવા સંયોગો મળ્યા કે તમને ગુરુદેવના પ્રવચન મળ્યા, સ્વાધ્યાય મળ્યો, પુસ્તકો મળ્યા, બધું મળ્યું, તો તમે એનો ઉપયોગ કરી અને તમે તમારા સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કરો તો એ સંયોગોનો તમે સારો ઉપયોગ કર્યો કહેવાય. એટલે એ તમને મોક્ષ માર્ગમાં જવા માટે થઈ અને સહકારી કારણ બની. આપણે કહીએ છીએ ને કે સમ્યક દર્શન થાય ત્યારે નિમિત્ત હોય, તો બાહ્યમાં નિમિત્ત શેના હોય? તો કે દેવ ગુરુ શાસ્ત્ર કોઈકનું નિમિત્ત હોય. તો આવા શાસ્ત્ર તમને મળ્યા હોય અને એના વાંચન દ્વારા, એના મનન દ્વારા તમે આત્મામાં પહોંચી જાઓ અને સમ્યક દર્શન પ્રગટ કરો, તો એ શું થયું? તો કે પેલું શાસ્ત્ર હતું, એ દ્રવ્યશ્રુત હતું, એ તમને તમારા આત્મામાં એવું ભાવશ્રુત પ્રગટ કરવા માટે, એટલે કે સમ્યક દર્શન પ્રગટ કરવા માટે એ નિમિત્ત કારણ થયું. એટલે સંયોગોમાંથી નિમિત્ત થાય, પણ એ નિમિત્ત ક્યારે થાય? કે તમારું ઉપાદાન તૈયાર હોય તો થાય, નહીતર કઈ નિમિત્ત પણ થાય નહીં. કેમકે બધાને એ બધા નિમિત્તો મળેલા જ છે, ઘરમાં બધાના ઘરમાં શાસ્ત્રો અને સીડી ને બધું પડ્યું જ છે, અને આ વેબસાઇટ તો બધાને એક્સેસિબલ છે. અમેરિકામાં કોને નથી? બધાને ત્યાં ઇન્ટરનેટ ફાસ્ટ છે, પણ કેટલા લોકો એનો લાભ લે છે? કેટલી બધી સારી વેબસાઇટ છે, ગુરુદેવના બધા જ પ્રવચનો આપણે તત્વધારા ઉપર મૂકવાનો વિચાર કર્યો હતો, પણ હવે એક વેબસાઇટ આખી ગુરુદેવના ની જ બની છે, એના ઉપર વિતરાગ વાણી ઉપર ગુરુદેવના બધા જ પ્રવચનો મૂકી દીધા છે. આપણે એ હમણાં મુલતવી રાખ્યું છે, પણ હવે વિતરાગ વાણી ઉપર જઈને ગુરુદેવના પ્રવચનો જેને સાંભળવા છે એને માટે, સાંભળવા નથી એને માટે શું છે? બધું ફ્રીમાં છે તો કોણ સાંભળે છે? કોણ કરે છે? નથી કરતા લોકો. એટલે એને નિમિત્ત નથી થતું, જે સાંભળે છે એને માટે એ નિમિત્ત થયું. એટલે જે ફળ સ્વરૂપે અનુકૂળ સારા સંયોગો મળે એનાથી શું થાય છે? કે સંસારનો અંત આવતો નથી, સંસાર તો ઊભો જ રહે છે, બરાબર છે, પણ એને એમાંથી યોગ્ય જીવ છે, પાત્ર જીવ છે, એને એમાંથી નિમિત્ત પ્રાપ્ત થાય. બસ આટલી વાત છે. તો અહીંયા આગળ કહે છે કે એને સંસાર તો ઊભો જ રહે છે, કારણ કે શ્રી પરમાત્મા પ્રકાશમાંની ટીકામાં આ વાત કરવામાં આવી છે. પરમાત્મા પ્રકાશના અધિકાર બીજો એની ગાથા 57 ટીકામાં કહ્યું છે, એમાં અડધેથી અહીંયા વાત લીધી છે કે ઇન્દ્રિયોના ભોગની ઈચ્છારૂપ નિદાન બંધપૂર્વક જ્ઞાન તપ દાન આદિથી ઉપાર્જન કરેલું જે પુણ્ય છે, પુણ્ય કર્મ છે, તે હે છે. શું કહ્યું? કે ઇન્દ્રિયોના ભોગની ઈચ્છારૂપ, કે મને સારું શરીર મળે અને મને બધા એ પ્રમાણે ના ભોગ મળે, ઇન્દ્રિયોના વિષયો એટલે આંખનો વિષય, નાકના બધાના વિષયો, સુગંધ સારી કે આંખથી સારું દ્રશ્ય જોવું કે કાનથી સંગીત સાંભળવું કે જીભથી સ્વાદ કરવા, એ બધા ઇન્દ્રિયોના વિષયો છે. તો એની ઈચ્છા કરીને નિદાન બંધપૂર્વક નિદાનબંધ પૂર્વક, એટલે કે હું જે આ તપ કરું એનું ફળ મને આ મળે. અહીંયા મોટાભાગે લોકો એમ જ કરતા હોય છે સમજ્યા વગર. અને એવું જ મહારાજ સાહેબ અત્યારે વર્તમાનમાં કેટલાય એમ જ શિક્ષણ આપી રહ્યા છે કે તમે પૂજા કરો તો તમને એક ઉપવાસનું ફળ, પૂજા આવી રીતે કરો તો બે ઉપવાસનું ફળ, ને તેવી રીતે કરો ત્રણ ઉપવાસનું ફળ, ને એવી રીતે ફળ, ને ફળના પાછું શું કે છે, ઉપવાસનું ફળ શું? તો કે આટલા ઉપવાસનું ફળ તમને દેવલોક. એટલે શું થયું? એ નિદાન થયું. તમે દેવલોકની ઈચ્છા કરી અથવા તો આવતા ભાવ સારો મનુષ્યનો મળે એની ઈચ્છાપૂર્વક જે કંઈ કરો, એની ઈચ્છાપૂર્વક જે કંઈ તપ કરો છો એ કે દાન કરો છો, એ બધું શું છે? એ નિદાનપૂર્વક કરેલું છે અને એવી ઈચ્છા રાખીને કરેલું છે. તો એ બધું જે પુણ્ય જે છે તે હે છે, તે બધું પુણ્ય છોડવા લાયક છે. એ બધું છોડવા લાયક છે, કેમ કે એવું પુણ્ય જે છે એ ભવિષ્યમાં જે કંઈ વૈભવ અપાવશે, સામગ્રી અપાવશે, એ બધાથી છેવટે પાપ જ થવાનું છે. એનાથી પછી પાપનો જ બંધ પડે. તમે એવી અપેક્ષા રાખી, ઈચ્છા રાખી અને જો પુણ્ય કરતા હો કે હું આ આટલા ઉપવાસ કરું અને આ પ્રમાણે તપ કરીશ તો મને દેવની ગતિ મળે, તો પછી એમાં દેવની ગતિ મળશે. પણ દેવની ગતિમાં તમે શું કરશો? દેવની ગતિમાં સમ્યક દર્શન વિના તમે પાપ જ કરશો. પાપ કેવી રીતે થાય? ઈર્ષા થાય. દેવને ઈર્ષા બહુ થાય એકબીજાની. અને બીજું શું છે કે મોટા દેવ હોય એની પાસે વધારે રિદ્ધિ સિદ્ધિ હોય, એટલે નાના હોય એને એ પોતે કંટ્રોલમાં પણ રાખે અને નાનાને તુચ્છકારે પણ ખરા અને એનું માન પણ ગવાય. એટલે નાના દેવો હોય એ બધાને તો હંમેશા એવું જ થતું હોય, પોતાનું માન જે છે તૂટે અને એને તો દ્વેષ જ વર્તે અને દ્વેષમાં અને દ્વેષમાં જે જીવે અને છેવટે એ તિરિંજમાં જાય. એ વાતને અહીંયા કહેવી છે કે ઇન્દ્રિયોના ભોગોની ઈચ્છારૂપ નિદાન બંધ પૂર્વક જ્ઞાન તપ દાન આદિ એ બધાથી ઉપાર્જન કરેલું જે પુણ્ય છે તે હે છે, છોડવા લાયક છે. કારણ કે નિદાન બંધથી ઉપાર્જન કરેલ પુણ્યકર્મ જીવને બીજા ભાવમાં રાજ વૈભવ દે છે, એટલે રાજા બનાવે. એ રાજ વિભૂતિને અજ્ઞાની જીવ પ્રાપ્ત કરી અને વિષય ભોગોને છોડી શકતો નથી. એ જે પણ મળે છે, જે પ્રાપ્ત થાય છે ભોગ, એને એ પછી છોડી શકતો નથી અને એ ઇન્દ્રિયોના વિષય ભોગમાં રચ્યો પચ્યો રહે છે. તેથી તે રાવણની જેમ નરક આદિનું દુઃખ પામે છે. તે કારણથી એ પુણ્ય હે છે. એટલે એવું નિદાન કરીને કરેલું પુણ્ય, એટલે નિદાન એટલે એવી ઈચ્છા જોરદાર કરી અને જે કંઈ શુભ કાર્ય કરવામાં આવે એ બધા પુણ્યોનો બંધ જે થાય એનાથી એ વસ્તુ મળે અને એને લીધે થઈને બીજા ભાવમાં એને એ પાપ કરે અને પાપ કરવાને લીધે થઈને એ છેક નરકમાં જાય એવું થઈ શકે છે. તો અહીંયા એ વાત પુણ્યની વાત બતાવી. આપણે પુણ્ય વિશે સમજ્યા કે કયા પ્રકારનું પુણ્ય સારું છે અને એ કોઈ પણ પ્રકારના પુણ્ય માટેનો પુરુષાર્થ કરવાનો હોય જ નહીં. શુદ્ધનો પુરુષાર્થ કરતા જે પુણ્ય જે થાય છે એ પુણ્ય જે છે તે ઉત્કૃષ્ટ પુણ્ય છે. શુદ્ધનો પુરુષાર્થ કરતા જે પુણ્ય બંધાય તે પુણ્યાનુબંધી પુણ્ય છે અને એને લીધે થઈ અને બીજા ભાવમાં એવા સંયોગો પ્રાપ્ત થાય કે જેને લીધે થઈ અને મોક્ષ માર્ગમાં સાનુકૂળતા રહે. મોક્ષ માર્ગની સાધનામાં સાધક થયા હોઈએ, મુનિ દશા પ્રાપ્ત થાય, એ બધા અનુકૂળ પ્રસંગો એમાં પ્રાપ્ત થાય છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા આપણે ત્રણ સુધી રાખીએ છીએ અને આવતી વખતે હવે આ પ્રશ્નનો ચોથો ભાગ લઈશું. આજે કોઈ આ સંબંધી પ્રશ્ન હોય તો પૂછો. બધાને ફરીથી એક વખત વિનંતી કે પુસ્તક રાખવાની ટેવ પાડો, જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા સાથે રાખો અને વાંચો. જો પુસ્તક નથી તો તમે ડાઉનલોડ કરી લો, તત્વધારા.com ઉપરથી તમને સહેલાઈથી મળી જશે આ પુસ્તક. અને તમે ડાઉનલોડ કરી અને જ્યારે સ્વાધ્યાયમાં બેસો ત્યારે પુસ્તક ઓપન કરીને બેસો. દરેક વખતે પહેલાં એનું પાનું બોલવામાં આવે છે, એનું કારણ જે છે કે તમે ગૂંચવાઈ ન જાઓ એટલા માટે થઈને. તો આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. જય જીનેન્દ્ર.